बता हाथ जोड़ी लेंगे। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो अरिहाणम नमो अज्ञानाणम नमो रोये सवसाणम। जिसके विमल उपदेश में सबके उदय की बात है, समभाव समता भाव जिनका जगत में विख्यात है। जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है, कर्ता न धर्ता कोई है, अणु अणु स्वयं मेलीन है। आतम बनी परमात्मा हो शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में। जिनवाई की बात जिनवाई की बातों को मन से न जुदा करना, संकट जो कोई आवे स्वाध्याय सदा करना। अब तो अपने दर रविवारे આત્માનુશાસન ગ્રંથ ના આધારે સ્વાધ્યાય કરીએ છીએ સોલ સાયન્સ ક્લાસ ના અંતર્ગત, પણ આજે એક વિશેષ દિવસ આપણે ઉજવી રહ્યા છે, એમ તો દિવસ ગુરુવારે છે, ચૈત્ર સુદ તેરસ, પરંતુ આજે આપણે એને ઉજવી રહ્યા છે, તેથી આજે આપણે થોડી ચર્ચા પ્રસંગ અનુસાર આપણે મહાવીર ભગવાનના જીવન સંબંધી કરશું, એમાં આપણે થોડી તાત્વિક આધ્યાત્મિક વાતો પણ જોઈ લઈશું। ઘણી બધી ચર્ચા કરવા માટે છે, સમય સીમિત છે, અને પછી બાળકોનો અદ્ભુત કાર્યક્રમ અહીંયા પ્રારંભ થવાનો છે। આજે ઉત્તમ જે દશ લક્ષણ મહાપર્વ, એમાં આજે ઉત્તમ સૌ જે ધર્મનો દિવસ પણ છે, મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક પણ આવી રહ્યો છે, અને આપણા વાલા પૂજ્ય ગુરુદેવ શ્રીનો જે પરિવર્તન દિવસ છે, એ પરિવર્તન દિવસ પણ આવી રહ્યો છે। આજે એક વિશેષ વાત પણ થઈ કે જે આપણો પ્રવચન સારી મહાગ્રંથ પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખ્ય આપણે જે પ્રવચન સાંભળી રહ્યા છે, એમાં પ્રથમ મહા અધિકાર સમાપ્ત થયો અને દ્વિતીય મહા અધિકાર જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે એનો પ્રારંભ થયો, અને પ્રથમ 93 નંબરની ગાથા અદભુત સૂક્ષ્મ જે વિષય આવ્યો એના ઉપર અધિક ચર્ચા તો આજે નહીં કરીએ, પરંતુ રોજના ક્લાસમાં કરશું, અને સમય જશે તો એક બે દિવસોને આપણે વણી લઈશું। આ આપણે બાંધી 2 મિનિટમાં ભૂમિકા, ચલો આપણે વિષય પ્રારંભ કરીએ છીએ। આપણે થોડાક પાછળ જઈએ કાળચક્રમાં, જે કાળચક્ર ચાલી રહ્યો છે સ્વામીભાઈના ક્લાસમાં પણ અદભુત વિષય તત્વાર સૂત્રના આધારે આપણે એની સાથે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એમાં જે દ્વિતીય અધિકાર દ્વિતીય અધ્યાય ચાલી રહ્યો છે એમાં આખું કાળચક્રનો જે કાળચક્રનું જે સ્વરૂપ છે એ આપણે આ સંજે સાંભળ્યું હતું। આપણે થોડાક કાળચક્રના પ્રવાહમાં પાછળ જઈએ તો આ ગુંડા અવસરથી ઉત્સરથી મળીને જે 20 કોડા કોઈ સાગરોપમ નો જે એક કલ્પ કાળ, એટલે કે જે એક કાળ કહેવાય છે, એમાં આ 10 કોડાકોડી સાગરોપમ નો જે અવસરથી કાળ ચાલી રહ્યો છે એ ગુંડા અવસરથી કાળ ચાલી રહ્યો છે। મેં તમને વચ્ચે પણ સ્વાધ્યાયમાં કીધું હતું કે આઈ વોઝ લુકિંગ ફોર ધ વર્ડ અસંખ્યાત, કારણ કે જ્યાં સુધી શાસ્ત્રોમાં શબ્દ ન મળે ને આપણે બોલી ના શકીએ, ખ્યાલ આવે છે? એટલે ઘણી વાર આપણે લોકો ઘણા બધા અવસરથી વયા રહ્યા પછી એક ગુંડા અવસરથી કાળ આવે છે એમ આપણે બોલી દેતા હતા, પરંતુ તત્વા સૂત્રની ટીકામાં એ શબ્દ મળી ગયો કે અસંખ્યાત અવસર કેવી પછી અસંખ્યાત અવસર, હવે નિશંકપણે આપણે કહી શકીએ અસંખ્યાત અવસર તેની પછી એક ઊંડા અવસર તેની પાર આવે. મારો વિષય નથી, થોડો કાળ પ્રવાહમાં આપણે પાછળ જઈએ જેથી આપણે મહાવીર ભગવાન સાથે જોડાઈએ. ખરેખર મહાવીર ભગવાન પેલા આપણે જોઈએ કે જે 18 કોડા કોળી જેટલું પકડાય તું પકડજો, 18 કોડા કોળી સાગરો કમનો જે તીર્થંકર નો વિરહ હતો ભરત ક્ષેત્રમાં, કેટલા 18 કોડા કોળી, 9 કોડા કોળી આ અવસર થી 9 કોડા કોળી જે ઉત્તર થી એમ મળીને 18 કોડા કોળી સાગરો કમ સુધી કોઈ તીર્થંકર આ ભરત ક્ષેત્રમાં થયા નહોતા. ખ્યાલ આવે છે? પ્રથમ જયારે આ ચોથો આરો પ્રારંભ થયો આ ઊંડા અવસર જેના કારણે જે પ્રથમ તીર્થંકર આદિનાથ છે એ ત્રીજા આરામાં થઈ ગયા, ત્રીજા આરામાં મોક્ષ વયા ગયા, આ બધો કાળ ના કારણે થયું. પરંતુ ખરેખર જોવા જઈએ તો જે 24 તીર્થંકર શ્રેષ્ઠ છલાકા પુરુષ જે મહાપુરુષો થાય છે એ ચોથા આરામાં આ કાળમાં થયા. આપણે પંચમ આરામાં છે, ચોથા આરામાં જયારે તીર્થંકરો નો પ્રવાહ ચાલુ થયો એમાં એક પછી એક આદિનાથ થી લઈને પાંચના સુધી તીર્થંકરો થયા. આપણને બધાને ખબર છે કે આદિનાથ ભગવાન થયા, એના પછી જયારે અજિતનાથ ભગવાન થયા તો એની વચ્ચે અડધો આ ઊંડા અવસર કેવી નો કાળ વયો ગયો છે, ચોથો કાળ વયો ગયો, અડધો ચોથો કાળ વયો, એક કોળા કોળી સાગર ચોથો આરો બધા જોડે મારી સાથે આપણે ચોથા આરામાં છીએ, રાઈટ? ચાર કોળા કોળી સાગર નો પહેલો, ત્રણ કોળા કોળી સાગર નો બીજો આરો, પછી બે કોળા કોળી સાગર નો ત્રીજો આરો, અને પછી આ ચોથો આરો જે થયો એ એક કોળા કોળી સાગર માઇનસ 42,000 યર્સ. તો એમાં જયારે તીર્થંકરો થયા તો અજિતનાથ થી લઈને સોરી આદિનાથ પછી અજિતનાથ થયા એ હાફ ધ કાળ વયો, 50,00,000 કોળા કોળી સાગર વિકસિત થઈ ગયા, એના પછી અજિતનાથ થયા. ખ્યાલ આવે છે? ત્યાં સુધી આદિનાથ નું શાસન ચાલી રહ્યું હતું. એમ કરીને તીર્થંકરો થતા ગયા. વચ્ચે વચ્ચે ધર્મ ની વિચ્છિતિ પણ થઈ, એટલે ઘણો બધો કાળ એવો વચ્ચે આવ્યો કે જયારે એમ સાવ વિચ્છિતિ છટારા જેવી ન હોય પરંતુ આમ કેવી કે ધર્મ નો લોપ થઈ ગયો. શાંતિનાથ ભગવાન થયા, શાંતિનાથ સુંથુનાથ અરના, શાંતિનાથ ભગવાન થયા પછી અવિચ્છિન્ન ધારાએ તીર્થંકરો થતા ગયા, અને એમાં પાર્શનાથ ભગવાન થયા એના પછી મહાવીર ભગવાન આ ભરત ક્ષેત્રમાં એમનો અવતાર થયો. ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાન નો અવતાર તો થયો, પરંતુ એની પહેલા આપણે એના અમુક ભાવ થોડા ખ્યાલ છે. આપણે જઈએ પાછા આદિના ભગવાનના કાળની પહેલા કરી તો કે પુનર્વા ભીલ થી આપણને એમના ભાવ મળે છે. તો પુનર્વા ભીલ માં એ મહાવીર નો જીવ હતો, એ ભીલ ની પર્યાયમાં હતો, માંસ ભક્ષી હતો, પછી મુનિરાજ ના દર્શન થયા, ઉપદેશ સાંભળ્યો, માંસ નો ત્યાગ કર્યો, મંદ કષાયમાં દેહ છોડીને એ સ્વર્ગમાં ગયા. ત્યાંથી પછી મહાવીર સમજાય છે ન સમજાય તો હાથ ઉપર કરજો, હું રિપીટ કરી દઈશ. પછી મહાવીર ભગવાન નો જીવ સ્વર્ગમાં ગયા પછી માહિતી ના અવતારે આદિનાથ ભગવાન ના ફેમિલીમાં એટલે પરિવારમાં એ જીવ નો જન્મ થયો, ભરત ચક્રવર્તી નો પુત્ર. કેટલી બધી વાતો આમાં ખ્યાલ આવી રહી છે પરંતુ સમય સીમિત છે, વિષય કેટલા બધા લેવા છે એ થોડું થોડું આપણે લઈ લઈએ છીએ. પછી એ જે માહિતી નો ભોગ આપણને ખબર છે, ભગવાન નો વિરોધ થયેલો, વાણી નો વિરોધ થયેલો, પછી જે બધા પાખંડ મત ચાલુ થયેલા એમ કરતા કરતા પછી શું થયું તો કે એ જીવ ભગવાનની વાણીમાં આવ્યું ને કે આ જે તમારો જે આ મહાવીર નો જીવ અને જે આ માહિતી નો જીવ છે એ ભવિષ્યમાં 24મા તીર્થંકર આ ભરત ક્ષેત્રના થવાના છે. હવે તમે વિચાર કરો કે આદિનાથ ભગવાન થયા શરૂઆતમાં અને એક કોળા કોળી આપણે બોલી રહીએ, એક કોળા કોળી સાગર સમજાય છે, પણ એક કોળા કોળી સાગર નો જે કાળ છે કેટલો લાંબો છે. હવે આદિનાથ થયા એક કોળા કોળી સાગર શરૂઆતમાં, ખ્યાલ આવે છે? અને મહાવીર ભગવાન નો જીવ અંતિમ તીર્થંકર થયો, બરાબર છે? તો એ દરમિયાન હવે વિચાર કરો કે એ જીવ ના કેટલા બધા ભાવ થઈ ગયા, એમાં કેટલા બધા ભાવ તો આપણને ગણાવ્યા છે અને કેટલા બધા ભાવ તો કેવડી ગમ્ય છે. કેટલી બધી વાર એ મહાવીર નો જીવ નિગોધમાં પણ ગયા, ખ્યાલ આવે છે? કારણ કે ત્રણ પર્યાયમાં રહેવાનો કાળ તો બહુ અલ્પ છે, સમજાય છે? તો એમ કરતા કરતા પછી આપણને મળે છે સિંહનો ભાવ, સમજાય છે? એ સિંહનો ભાવ, એ સિંહના ભાવમાં એ જીવને જે નરક માંથી આવે છે, બોલો, એ જીવ નરક માંથી આવેલો જીવ છે, સાતમી નરક માંથી આવેલો જીવ છે, સિંહના ભાવમાં આવે છે અને પછી આપણને ખબર છે કે બે મુનિરાજ અમિત પ્રભ અને અમિત તેજ એ બે મુનિરાજ નો ઉપદેશ સાંભળીને એ જીવની ત્યાં યોગ્યતા પાકે છે અને ત્યાં એ જીવ પોતાનું કાર્ય એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. પહેલા પણ થઈ છે, છૂટી જાય છે, એ બધી વાત આગળમાં છે. પરંતુ અહિયાંથી જયારે સમ્યક દર્શન થયું, હવે એ સમ્યક દર્શન પડવાનું છે. પોઈન્ટ સમજાય છે? જયારે સિંહના ભાવમાં જયારે એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, હવે આપણ આખો એક સ્વતંત્ર વિષય છે. આમાં આપણે નિમિત્ત ઉપાદાન, આમાં આપણે નિશ્ચય વ્યવહાર, આમાં આપણે ક્રમબદ્ધ પર્યાય અને આમાં આપણે કેટલા બધા સિદ્ધાંતો આમાં આપણે ગઠિત કરી શકીએ. આ એક દ્રશ્યમાં કે બે મુનિરાજ આકાશમાંથી આવે છે, નિમિત્ત જયારે અહીંયા ઉપાદાન જાગૃત થાય, સમજાય છે, તો નિમિત્તને ગોતવા જવા પડે. જયારે મારી સાથે બોલશો, નિમિત્તને ગોતવા જવા પડે, નિમિત્તની રાહ જોવી પડે, સમજાય છે? તો એ ખરેખર વ્યવસ્થા નથી. આજે પણ કેટલી ગજબની વાત દૂરદર્શીના પ્રવચનમાં અણુ અણુની સ્વતંત્રતાની આવી રહી હતી. તો એ સિંહના ભાવમાં એ જીવને એનું ઉપાદાન જાગ્યું, મારી સિંહના ભાવમાં ના જાગ્યું. પછી સમજાય છે, સિંહ અને આ બધું ક્રમબદ્ધ થાય છે ને, આવે છે ને, આપણી ચર્ચામાં આવી ને, જે બે શબ્દ કયા આવ્યા, બે શબ્દ તિર્યક પ્રચય અને અને આયત પ્રચય, સમજાય છે? પર્યાય ક્રમ ક્રમથી થાય છે, એક પછી એક પર્યાય થાય છે. તો એ ક્રમમાં જયારે એ કાળ પાઈપ આવ્યો, પાંચ સમવાય મળ્યા, ષટ કારક થી જે કાર્ય થયું, તે સિંહના ભાવમાં એ જીવને અંતર્મુખી દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ. હવે મને કહો, એ કયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જીવને સમ્યક થવા બાધક છે? બોલો, કયો ભાવ કાળમાં હતો? અરે હતા તિર્યક ગતિના જીવ, બે મુનિરાજ આવ્યા એ મનુષ્ય ગતિના. બોલો, સમજાય છે? બે વક્તા એક શ્રોતા, વિચાર કરો, અલગ અલગ ગતિના જીવો, અને શું ઉપદેશ આપ્યો હશે, શું સમજાયું હશે, શું સમજ્યા હશે, શું ભાષા સમજી હશે. પણ હવે આ કોઈ દ્રશ્ય આપણે એનું આપણે ચિત્રણ કરીએ ને, તો કલાક નીકળી જાય એવી આખી ચર્ચા છે. પરંતુ પૂર્વના સંસ્કાર કહો, જાતિ સ્મરણ જ્ઞાન થયું કહો, ઉપાદાનની તૈયારી કહો, એ આખો જે બધો સુમેળ મળ્યો અને જીવે ત્યાં કાર્ય કર્યું. જયારે સિંહના ભાવમાં મહાવીરના જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, ત્યારે વાસુ પૂજ્ય ભગવાન નો કાળ હતો. વાસુ પૂજ્ય ભગવાન આ ભરત ક્ષેત્રમાં 12માં વાસુ પૂજ્ય ભગવાન વિચરી રહ્યા હતા, ખ્યાલ આવે છે? એના પછી એમને સમાધિ, જે સિંહના ભાવે સમાધિ મરણ પૂર્વક દેહ છોડ્યો, અને પછી એ 16માં અચ્યુત સ્વર્ગમાં ગયા, ખ્યાલ આવે છે? અને ના, એના પછી તો ઘણા બીજા ભાવ થયા, પણ જયારે છેલ્લે તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો, એ તીર્થંકર નામ કર્મનો બંધ માધવી થયા ને, એના બે ભાવ પહેલા કર્યો, એના બે ભાવ પહેલા તીર્થંકર નો બંધ કર્યો રાજા નંદ ના ભાવમાં. રાજાનંદના ભાવમાં, હવે આપણે લાસ્ટના ભાવમાં આવી ગયા, સિંહના ભાવ પછી લાસ્ટના ભાવમાં, કારણ કે એના પછી તો જયારે સમ્યક દર્શન થયું પછી સ્વર્ગ મનુષ્ય કરતા રાજા, દેવ અને માનવી છેલ્લા, સમજાય છે ને, ખ્યાલ આવે છે ને? સિંહના ભાવ પછી સ્વર્ગ મનુષ્ય કરતા પછી છેલ્લા આપણે ત્રણ ભાવ જોઈએ. મહાવીરનો છેલ્લો ભાવ, સમજાય છે? એના પહેલા ક્યાંથી આવ્યા? કોઈ તમને પૂછે, મહાવીર ભગવાન નો જીવ ક્યાંથી આવ્યો? તો તીર્થંકર ના જીવ બે જગાથી આવે ને, ક્યાં તો નરક માંથી આવે, સુવર્ણ માંથી આવે. તો મહાવીર ભગવાન નો જીવ આવ્યો ક્યાંથી? તો કે અચ્યુત 16માં અચ્યુત સ્વર્ગ માંથી આવ્યા. દીપીબેન સમજાય છે? 16માં અચ્યુત સ્વર્ગ માં 22 સાગરો કમી આયુ ભોગવીને આવ્યા. અને એના પહેલાનો ભાવ, અચ્યુત સ્વર્ગ પહેલાનો જે ભાવ હતો, એ રાજા નંદ નો ભાવ હતો. અને એ રાજા નંદ ના ભાવ માં એમને તીર્થંકર નામ કર્મ નો બંધ થયો. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? અને એના પછી એ સ્વર્ગમાં ગયા, અને એના પછી એ મહાવીર ના ભાવમાં આવીને મોક્ષ પામ્યા. બરાબર, આટલી વાત સમજાય ગઈ? તો 22 સાગરો પરનું આયુ ભોગવીને એ મહાવીર નો જીવ ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાય ના ત્યાં એમનો જન્મ થયો. બરાબર, એટલે હવે આપણે જે ગુરુવારે ઉજવશું ને, શું છે? જો કે આજથી જ આપણું તો ચાલુ થઈ ગયું અને તો મહાવીર જન્મ કલ્યાણ, જે ત્રણ મહાવીર ભગવાન સંબંધિત ત્રણ, આખા વર્ષમાં આપણે ત્રણ ઇવેન્ટ ઉજવીએ, ત્રણ પ્રસંગ ઉજવીએ. કયા ત્રણ? મહાવીર જન્મ કલ્યાણ, પછી મહાવીર નિર્વાણ, એ તો કોમન, એ તો બધાને ખબર છે. હજી ને, વેરી ગુડ, કોણ બોલ્યું? વેરી ગુડ, વીર શાસન જયંતિ. ત્રણ પ્રસંગ સમજાય છે? ત્રણ પ્રસંગ કયા? મહાવીર જન્મ કલ્યાણ,
બરાબર. પછી દિવાળીના દિવસે ઉજવીએ એ મહાવીર નિર્વાણ, અને વચ્ચે આપણે ઉજવીએ ને એ વીર શાસન જયંતિ. વોટ હેપન, ત્યારે શું થયું હતું? વીર શાસન જયંતિમાં જયારે મહાવીર ભગવાન નું આયુષ્ય 72 યર્સ નું હતું ને, 72 યર્સ નું આયુષ્ય હતું, તો 30 યર્સ તો રહ્યા ઘરમાં, ઘર ગ્રંથિમાં રહ્યા ને 30 યર્સ. 12 વર્ષ રહ્યા ભૂમિ અવસ્થામાં, 12 વર્ષ મુનિ અવસ્થામાં રહ્યા. મુનિ અવસ્થામાં રહ્યા પછી ક્યાંથી નીતા માપી શકીએ નહીં. સ્મૃતિબેન આપણે હવે ગયા હતા ને રૂઢિવાદિકા નદી, આ ઉપર કરો છો સ્મૃતિબેન? હા, રૂઢિવાદિકા નદી આગળ મહાવીર ભગવાન ને મુનિ અવસ્થામાં આપણે નદી જોઈ હતી ને, તો એ મહાવીર ભગવાન ને મુનિ અવસ્થામાં રૂઢિવાદિકા નદી આગળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર છે? અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જે વિપુલાચલ પર્વત છે ત્યાં બિરાજમાન હતા. પરંતુ શું થયું, શું ઘટના ઘટી, આ તો બધું આપણને ખબર છે. જો ઘણા ઓછા દિવસો આવે જયારે આ બધું આપણે પાછું વાગોડીએ, તો એટલે લોકો પુનરાવૃત્તિ દોષ નથી લાગતો ને? ગઈકાલે રોટલી ખાધી હતી ને, ગઈકાલે આજે ખાતો ને, ગઈકાલે રસ ખાતો હતો ને, અરે આમાં કોઈ બોલશે નહીં, આજે ખાધો તો ને, તો પુનરાવૃત્તિ દોષ નહીં લાગતો ને? તો અમુક અમુક એવા પ્રસંગો છે આપણા આદર્શ પરમાત્મા તીર્થંકરોના, જ્ઞાનીઓના, એ આપણને અમુક ઓછા દિવસો મળે ને વાગોળવા માટે. તો એક એક પ્રસંગ આપણને કંઈક બોધ આપે છે. સમયનો અભાવ છે ને, તો આપણે આને વિસ્તારથી આનો આનંદ લેતા લેતા આપણે એક એક પ્રસંગનો વર્ણન કરો. ચલો આપણે ક્યાં આવી ગયા, આપણે બહુ જલ્દી જઈ રહ્યા છે. આપણે કે આપણે ફાસ્ટ ફોરવર્ડમાં ઘણીવાર આપણે બધી સિરિયલ કંપનીને આપણે શું કરીએ, ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ ને, એવી રીતના ફાસ્ટ ફોરવર્ડનો ખ્યાલ છે, સમજાય છે? જે મારી ટેવ નથી પણ મજબૂરી છે, ખ્યાલ આવે છે? કેમ કે મને પોર્શન બહુ બધું આપ્યું છે. હવે જો શું કીધું આપણે કે 72 યર્સ નું આયુષ્ય, તો 30 યર્સ તો ક્યાં રહ્યા, 30 યર્સ ક્યાં રહ્યા? થોડું કામ તો બાળકો કરી નાખશે, મારું થોડું કામ તો બાળકો કરી લેશે, બરાબર છે? પાંચ જે નામ છે ને વીર, ખબર છે કે નહીં બધાને? અરે સાચી હોય છે, પેલા હાથ નથી પણ બધાને ખબર હશે ને, હોવી જોઈએ. કોઈ સમજાય છે? વીર, અતિવીર, વીર, વીર નામ, વીર સમજાય છે? સર્પ ને વશીભૂત, સર્પ ને વશમાં કહ્યું, અતિવીર હાથી સમજાય છે? જે પાગલ હાથી હતું એને વીર અતિવીર, હવે આવશે બધું વીર અતિવીર. પછી સ્વર્ણમતી, બે મુનિરાજ ને કઈક શંકા થઈ, અપ્રયોજન ભૂત વાતમાં કઈક શંકા થઈ. મહેલમાં મહાવીર નો જીવ, રાજા મહાવીર મહેલમાં રાતના આટા મારતા હતા, અને એ મુનિરાજે ખાલી એમને જોયા, આવશે બધું, એમને જોયા અને એમની શંકાનું સમાધાન થઈ ગયું, તો એમનું નામ સ્વર્ણમતી પડ્યું. વીર અતિવીર સ્વર્ણમતી, વર્તમાન નામ તો નાનપણ નું હતું, અને મહાવીર નામ કેમ પડ્યું એ પણ આવશે. મહાવીર નામ, અરે જે 30 વર્ષની આપણે કહેવાય અવસ્થામાં જેમણે કામ આદિ સમસ્ત વિકારી ભાવ ઉપર વિજય પ્રાપ્ત થઈ, જે મિથ્યાત્વ અલંકાનુબંધી આદિ ખેંચાય, કે વિકારી ભાવ, કામ ક્રોધ આદિ ભાવ આખા જગત ઉપર જે ભાવ રાજ કરી રહ્યા છે, એક છત્ર રાજ્ય જેનું ચાલી રહ્યું છે, એ ભાવોને અલ્પ વયમાં જીતવાના કારણે જીવનું નામ કહ્યું મહાવીર. કોઈ સમજાય છે? આપણે શું કહેવાય, રામાયણ લખ્યું ને, રામાયણ 500 પાનાનું રામાયણ લખ્યું આચાર્ય, 300 પાના સુધી તો રાવણનું જ વર્ણન કરતા રહ્યા. અરે આ તમે રામાયણ લખો છો કે શું કરો છો? હવે તમને સમજાય છે શું કહેવા માંગુ છું? 300 પાના સુધી તમે રાવણનું વર્ણન કરો છો અને લખો છો રામાયણ. અરે સાંભળો, રાવણનું વર્ણન એટલે કહીએ છીએ કે રાવણની આવી શક્તિ હતી, રાવણ આવો હતો, રાવણ પાસે દીકરી હતી, રાવણ શું કહેવાય, વિદ્યાધર હતા ને, વિદ્યાધર હતા, ત્રિખંડી હતા, આટલી શક્તિ હતી, આમ હતું, આમ રૂપ કરી શકતા હતા, બરાબર. હવે પછી ચાલુ થયું કોનું વર્ણન, આટલું બધું લખ્યા પછી હવે એ રામનું વર્ણન કરીએ છીએ, જે રામે આવા રાવણને જીત્યો. સમજાયું? ખ્યાલ આવે છે? કલા મિથ્યાત્વનું, ક્રોધ, માન, માયા, લોભ, વિકાર આદિનું એટલું બધું વર્ણન કર્યું કે જો આવો મિથ્યાત્વ ભાવ અને ક્રોધ આદિ ભાવ, જે ભાવ આખા જગતના જીવો નિગોરથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો ઉપર કોનું રાજ ચાલે છે? બોલો, ત્યાં તો મોદી શાસન નથી ને, છે? બોલો, કોનું શાસન છે? જે કોઈ શાસન ક્યાં કરે છે ને, નિગોરના જીવ થી લઈને જે અસંગની પંચેન્દ્રિય અને કેટલા બધા જેટલા પણ સંઘની પંચેન્દ્રિય મિથ્યાવૃત્તિ છે એ બધા ઉપર કોનું શાસન ચાલે છે? બોલો, ઉપમાવી બોલો કોનું? તો કે મિથ્યાત્વ. હવે એ મિથ્યાત્વ, એ ક્રોધ આદિ ભાવને, એ કામ આદિ ભાવને, સમજાય છે? એ વિભાવ ભાવ ને, એ ઓદૈત ભાવ ને, એ ઔપાધિક ભાવ ને, એ વિકારી ભાવ ને, એ અશુદ્ધ ભાવ ને જીતવા વાળો હોવાના કારણે ત્રીસ કેટલી બધી વાર કીધું હશે ને માતા પિતા કીધું હશે ને લગ્ન સમય બેટા હવે ટાઈમ થઈ ગયો, ટાઈમ ગયો, આપણે આપણે કેટલી આપણી સાયકોલોજી હોય એ રીતના મહાવીર ના જીવ ને પણ કીધું હશે ને, વાત નહીં કરતા મારી સાથે. પોઈન્ટ સમજાય છે? અરે શું કહો, હવે વર્ણન કરવા બેસીએ તો એટલો બધો આમાં વિષય છે. પરંતુ કેવો પુરુષા, કેવું અંદરનું બળ, કેવો અંદરનો સંયમનો ભાવ આપણે પૂર્વસ કરીએ છીએ. શું ગજબ બોલો. સર્વભાવથી ઔરાસ્ય પ્રવૃત્તિ કરી, નહીં એમાં શું પ્રવૃત્તિ બોલીએ તો શું જમીન આસમાન નો ફરક છે. પ્રવૃત્તિ એટલે કેટલી એની ચર્ચા થઈ ગઈ અમારાથી ભૂલાતું નથી. સર્વભાવથી ઔરાસ્ય સર્વભાવ સર્વભાવ પ્રવૃત્તિ નહીં વૃત્તિ. અરે તે અનંતવાર પ્રવૃત્તિ તો બદલી, અનંતવાર તે પ્રવૃત્તિ બદલીને મુનિ અવસ્થા પણ ધારણ કરી, અનંતવાર વન જંગલમાં રહ્યો, અનંતવાર લગ્ન દશા ધારણ કરી. પ્રવૃત્તિ તો બદલી પણ વૃત્તિ ન બદલી. શબ્દ જેવો વૃત્તિ, વૃત્તિ એટલે અભિપ્રાય, વૃત્તિ એટલે પરિણામ, વૃત્તિ એટલે ભાવ, વૃત્તિ એટલે અંદરની નિશ્ચલતા, અંદરનો અકળતા સ્વભાવનો જોર. સર્વભાવથી ઓલાસીન્ય વૃત્તિ કરી, તો એ પ્રકારની અંદરની વૃત્તિના કારણે સમ્યક દ્રષ્ટિ તો જન્મથી હતા, ત્રણ જ્ઞાનના અધારી હતા અને ત્રીસ વર્ષે એમને મુનિ દીક્ષા અંગીકાર કરી. તમે વિચારો જયારે તીર્થંકરો મુનિ અવસ્થામાં હોય છે, જેટલા પણ કાળ હોય મુનિ અવસ્થામાં, એ મુનિ અવસ્થામાં રીતે આદિનાથ મુનિરાજ કેટલી ટાઈમ રહ્યા મુનિ અવસ્થામાં? એક કેટલા વર્ષ રહ્યા આદિનાથ મુનિરાજ મુનિ અવસ્થામાં? કેટલા વર્ષ રહ્યા? એક વર્ષ. એટલા પૂર્વ, એટલા પૂર્વ થોડી રહ્યા. ચલો હવે મને આન્સર આપ્યો, આદિનાથ ભગવાન મુનિ અવસ્થામાં કેટલી વાર રહ્યા? બરાબર છે? તો જેટલો પણ સમય ગયા, જેટલો પણ સમય કોઈ પણ તીર્થંકર મુનિ અવસ્થામાં રહે, એટલો સમય એ મૌન ઉપદેશ ના આપે. બરાબર? પરંતુ હવે આપણે થોડી એક બે ઘટના આપણે જયારે એ જે આપણે કહેવાય ને ઘર ગ્રસ્તમાં હતા ત્યારે આપણે બે ઘટનાની આપણે ચર્ચા કરીએ અને પછી થોડી એક બે ચર્ચા કરીને આપણે વિષય પૂરો કરીએ. એવી રીતના બાર વર્ષ રહ્યા અને પછી પછી થોડું પાછળ લઈ લઈએ, પછી ત્રીસ વર્ષ સુધી જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ન છૂટી. બરાબર છે ને? અને એના પછી જયારે દિવ્ય ધ્વનિ છૂટી તો 30 વર્ષ સુધી મહાવીર ભગવાનના જીવે 30 વર્ષ સુધી ભરત ક્ષેત્રમાં, એટલે આ ભરત ક્ષેત્રમાં એ વિચરીને એમને તત્વનું પ્રતિપાદન ઓમ ધ્વનિ દ્વારા સમોષણમાં વિરાજમાન થઈને કર્યું. અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા એમને કરી, જે આપોઆપ પ્રવચન, કેટલી વાર કહે છે પ્રવચન, પ્રકૃષ્ટ વચનો, દિવ્ય ધ્વનિનો જે સાર છે એ જે પ્રવચન સારમાં જે આખો વિષય આવે છે ને, એ ઓમ ધ્વનિનો વિષય છે. મારી સામે જો, મારી સામે જો, એ ઓમ ધ્વનિનો વિષય છે જેમાં આખી વિશ્વની વ્યવસ્થા, એનું બંધારણ અને જે વસ્તુનું બંધારણ છે એ વસ્તુનું બંધારણ સમજાવવા વાળો આ પ્રવચન સાર એ ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. જેમાં આવીને વાત કેટલી બધી વાત આવી, દ્રવ્ય અર્થ, ગુણ અર્થ, પર્યાય અર્થ, એક 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 પર્યાયની સ્વતંત્રતા સમજાવવા વાળો આખો જે આ વિષય, જ્ઞાન તત્વ, જ્ઞેય તત્વ, પ્રજ્ઞાપન જે આખો વિષય આવી રહ્યો છે એ ખરેખર મહાવીર ભગવાન આદિ તીર્થંકરોની ઓમ ધ્વનિનો સાર. થોડો જે આપણો ગ્રંથ ચાલતો હોય ને આપણને એની પણ થોડી મહિમા અંદરથી આવી રહી છે. આપણે શું વાંચી રહ્યા છીએ, આપણે શું ભણી રહ્યા છે, આ બહુ દુર્લભ. જેથી કેટલી વાર કે આ કાને આ વાત પડવી પણ અત્યંત દુર્લભ છે. બરાબર? તો આપણે એમના જીવન વિશે થોડી ચર્ચા કરી, પૂર્વના ભવો વિશે થોડી ચર્ચા આપણે કરી અને આપણે હવે થોડીક ચર્ચા બે બે ઘટના આપણે જોઈએ, બધાને ખાલી છે એમાંથી આપણે થોડો તાત્વિક બોધ લઈશું. કારણ કે બે ઘટના એવી છે જેમાંથી આપણને તાત્વિક બોધ મહાવીર ભગવાનના જીવનમાંથી મળે. બહુ ઘટના પ્રધાન એનું જીવન રહ્યું નથી, કારણ કે ઉદાસીન વૃત્તિ, આયુષ્ય નાનું હતું અને આપણે કહેવાય ને કે નાનપણથી એક એવા પ્રકારની પ્રકૃતિ હતી કે પોતામાં રહેવા વાળા હતા. કારણ કે બાલ બ્રહ્મચારી હતા ને, બાલ બ્રહ્મચારી એટલે કોઈ વધારે પ્રપંચમાં પડ્યા. હવે બીજી વાત આપણે કરીએ તો एक एक घटना आवे छे के जारे ए नाना हता तो एमना मित्रो हता ए बधा मित्र एकवार आव्या एमना घरे एमने मळवा बराबर छे हवे एनु जे महल हतो ने महल ए महल हतो सात सात माळो नो महल हतो समझाई छे आयु छे आ बधा कोने नथी सांभळी आ घटना हाथ ऊपर करी બરાબર નથી સાંભળી અરે સાંભળી છે હું બોલીશ એટલે ખ્યાલ આવે સાત માળ નો મહેલ હતો જે ફર્સ્ટ ફ્લોર હતો ત્યાં એમના માતા હતા મિત્ર આવ્યા દોડીને અને એમના માતાને પૂછ્યું કે મારી ક્યાં છે મારી ક્યાં છે મારી એ મિત્ર પણ કેવા ભાગ્યશાળી હશે મિત્ર કાલે પણ નીકળ્યા છે મિત્ર કેવા ભાગ્યશાળી હશે જે અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન ના જી સાથે રહીમાં હશે ચર્ચા કરી હશે ખ્યાલ આવે છે એની સાથે સમય વિતાયો હશે એ બધા જીવો પણ આજે મોક્ષમાં હશે પહોંચવા ખ્યાલ આવે એના પછી શું સમજાયું કે ગુરુદેવજી તો મોક્ષે બોલો ખ્યાલ આવે છે એની સાથે આપણે બધા અહીંયા બેઠા છે ને તો આપણે બધા પણ એની સાથે સાથે આગળ પાછળ આપણે બધા પણ શીઘ્ર શીઘ્ર આપણું કામ કરીને નિર્વાણ તક પામવાનું હવે એમના માતા હતા નીચે બેઠા હતા હવે એકદમ થી પૂછ્યું કે મારી ક્યાં છે મારી ક્યાં છે તો એમના માટે કામ કરતા હતા બીજી હતા એટલે એમને શું કીધું ઉપર છે ઉપર છે બરાબર છે હવે એ દોડતા દોડતા સેવન્થ હવે યાદ આવ્યું એ દોડતા દોડતા સેવન્થ ફ્લોર પર ગયા બરાબર છે હવે સેવન્થ ફ્લોર પર એમના પિતા સિદ્ધાર્થ પિતા સમજાય છે હવે તીર્થંકર આવા હોય તેમના પિતા કેવા હોય ખ્યાલ આવે છે તેમના પિતા ગહન સ્વાધ્યાય કરતા હતા સેવન્થ ફ્લોર પર સ્વાધ્યાય કરતા હતા તો ત્યારે એને બાળકોએ પૂછ્યું મહાવીર ક્યાં છે મહાવીર ક્યાં છે મહાવીર ક્યાં છે તો એમના પિતા કીધું નીચે હવે યાદ આવ્યું એમના પિતા કીધું નીચે છે અરે માતા કે છે ઉપર છે પિતા કે છે નીચે છે શું ગડબડ છે તો એ સમજાય છે તો એક એક ફ્લોર એ બાળકો નીચે આવતા ગયા તો ફિફ્થ ફ્લોર પર આવ્યા ફિફ્થ ફ્લોર પર આવ્યા ચોથા માળા ઉપર મહાવીર નો જીવી સ્વાધ્યાય કર્યો તો એ સમજાય છે ખ્યાલ આવે છે તો એમને પૂછ્યું કે આ શું છે મમ્મી કે છે ઉપર પપ્પા કે છે નીચે હવે આ વાતો વાતોમાં સમજાય છે ગહન વિનોદમ ના સિદ્ધાંત એ મહાવીર નો જી બાળકોને મિત્ર ને બધાને સમજાવ્યું તો કે બરાબર તો છે શું વાંધો છે અરે આમાં કોણ સાચું માનું આમાં કોણ સાચું માનું તો કે દેવ નું સાચું માનું દેવ નું તો કે હા કારણ કે વસ્તુ સાંભળો વસ્તુ નિરપેક્ષ હોય પણ કથન સાપેક્ષ હોય કીધું વસ્તુ નિરપેક્ષ છે પરંતુ એનું જે કથન કરવામાં આવશે એ કથન સાપેક્ષ કરવામાં આવશે જેને કહેવાય ત્યાજ વાત મમ્મીની અપેક્ષાએ હું કોઈ સમજાય છે કેટલું સરળ છે સમજવા માટે ચિંતન ભાભી મમ્મીની અપેક્ષાએ હું ઉપર હતો પપ્પાની અપેક્ષાએ હું નીચે હતો એવી રીતના અને કાંતમય સ્વરૂપનું બંધારણ છે સમજાયું કે દ્રવ્ય અપેક્ષાએ આપણે કેવા છીએ હવે આખું સ્વરૂપ સમજાવી દીધું કોઈ સમજાય છે વાતો વાતોમાં રમત રમતમાં આખું અનેકાંત સ્વરૂપ શાસ્ત્રવાદ શૈલીથી સ્વરૂપ સમજાવ્યું કોઈ સમજાય છે કે દ્રવ્ય અપેક્ષાએ હે જીવ તું લેતે છો દ્રવ્ય અપેક્ષાએ તું ધ્રુવ છો શુદ્ધ છો સમ્યક દર્શનની પર્યાય આત્માને શુદ્ધ કરે સમ્યક દર્શન ની પર્યાય આત્માને શુદ્ધ કરે કે આત્માને શુદ્ધ જોવા વાળી પર્યાય નું નામ સમ્યક દર્શન શું કીધું આત્માને જોવા વાળી પર્યાય નું નામ સમ્યક દર્શન છે અને આત્મા તો અનાદિ અનંત નિત્ય શાશ્વત શુદ્ધ છે સમજાયો કોઈ તો દ્રવ્ય અપેક્ષા એ કેવા છે આપણે તો દ્રવ્ય અપેક્ષા એ જોશો તો વસ્તુ કેવી દેખાશે શુદ્ધ અને પર્યાય અપેક્ષા એ જોશો તો વસ્તુ કેવી દેખાશે અનિત્ય સમજાય છે પરિણમતી ક્ષણિક ક્ષણભંગુર બદલાતી ઉત્પાદ યુક્ત બોલ હવે આટલો ગૌણ સિદ્ધાંત રમત રમત માંથી ખાલી દીધો એવી રીતના 45 વર્ષ પૂજ્ય ગુરુદેવજી એ આપણને જે તીર્થંકરો ની વાણી છે એનું માખણ કાઢીને આપણને આવ્યું છે પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે પૂજ્ય ગુરુદેવજી ને સમયસાર મળ્યું ને સમયસાર થી ધામનગર માં દામોદર શેઠ દ્વારા દામોદર શેઠ બહુ સ્વાધ્યાય હતા ઠાનકવાજી કોઈ સમજાય છે એક સમય સાથે લઈને આવ્યા હતા ગુરુદેવજી પાસે કે ગુરુદેવજી આમાં દિગંબર ના શાસ્ત્ર માં કઈક તો સમજાય છે કઈક ભૂલ કાઢે અને આપણે કઈક એનો ઉલ્લું કરી શકીએ બાજી આપી ઉલટી જઈએ શું કીધું બાજી આપી પલટાઈ ગઈ ફરી સમજાય છે. અને સમય સાધી મળ્યું એની પહેલા એક વર્ષ પહેલા ગુરુજીજી ને સમય સાધી મળ્યું, પરંતુ યાદ કરતા હતા ને એટલે મૂકી દીધું કે ચલો પછી આપણે જોશું, પછી જોશું. પણ એ જીનવાણી માતાએ કીધું કે હે મારા સાચા સુપુત્ર, તારે આ શાસ્ત્ર તારે મને હાથમાં લેવો જ પડશે, નહીતર તારા જેવા બીજા અનેકો સુપુત્ર કેવી રીતના જન્મ. સમજાય છે, ખ્યાલ આવે છે? અનેકાંત સિદ્ધાંત સમજાઈ ગયો કે જે અપેક્ષા એ વસ્તુ નિત્ય છે. સમજાય છે? એ અપેક્ષા એ તો નિત્ય છે, પણ અનિત્ય એ અપેક્ષા નથી, બીજી અપેક્ષા અનિત્ય છે. આને કહેવાય અનેકાંતમય વસ્તુ, કે પરસ્પર વિરુદ્ધ બે અલગ અલગ ધર્મ જે પરસ્પર વિરુદ્ધ પ્રતિભાસે છે, એ દેવ ધર્મ એક જ વસ્તુમાં એક જ સાથે એક જ સમય રહી શકે એમાં કોઈ વિરોધ નથી. અગર દ્રવ્ય સ્વભાવ નિત્ય ન હોત, અગર દ્રવ્ય સ્વભાવ શુદ્ધતાથી ભરેલો ન હોત, અગર આપણો દ્રવ્ય સ્વભાવ સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો ન હોત, તો એક પર્યાય એનો આશ્રય લઈને પાવન પવિત્ર શુદ્ધ કેવી રીતના થાય? અને પર્યાય બદલાઈ ન હોત, બદલાતી ન હોત, તો મિત્યાત્મનો સંસારનો અભાવ ક્યારે ન થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે ના થાય. હવે બીજો એક પ્રસંગ બન્યો, બીજો પ્રસંગ એમની માસીઓ પણ હતી જે ગ્રસ્ત જીવનમાં ચંદનમાળા, ખેરના રાની આ બધી એમની માસીઓ હતી ને, ખ્યાલ આવે? ત્રિશલા માતાની બહેનો હતી. તો હવે હવે એ તો ગ્રસ્ત જીવન હતું ને, હવે માસીઓને ખબર કે આ અમારા ઘરમાં કોણ જન્મ્યું છે. બોલો બોલો, ખ્યાલ આવે છે ને? આ તો તીર્થંકર નો જીવ છે, જન્મથી સમ્યક દ્રષ્ટિ છે. પોતાના પુરુષાર્થી ને યથાયોગ્ય કાળ પ્રમાણે હમણાં પણ સ્વરૂપ ના આશ્રય થી અતિન્દ્રિય આનંદ નો સ્વાદ લઈ રહ્યો છે. સમજાય છે? મુનિ દીક્ષા લે છે ત્યારે તો પ્રચુર આનંદ ના ગુજરાત, પણ હમણાં ગ્રસ્ત જીવનમાં પણ સ્વભાવની અનુભૂતિ ને સ્વભાવની કરતા હોવાના કારણે આ ગ્રસ્ત જીવનમાં પણ આ જીવ સમયે સમયે અતિન્દ્રિય આનંદ ના વિચારી રહ્યા છે કે નહીં? બોલો. હવે તમારા ઘરમાં, તમારા ફેમિલીમાં કોઈ એવો મેમ્બર હોય, સમજાય છે, જે આવી ઉત્કૃષ્ટ યોગ્યતા ધરાવીને બેઠો હોય, તો આપણને કેવી પ્રસન્નતા થાય? થાય કે નહીં? મજા નથી આવતી, સમજાય છે? હવે માસી એ પૂછ્યું, હવે માસી તો પૂછે ને કે હે વીર એક વાત કહે ને, કે જયારે અમે, હવે એ માસીઓ પણ તત્વ અભ્યાસી તો હતી ને, અરે બોલો, ખ્યાલ આવે છે? તો કે હે વીર, હવે આવી ચર્ચા, ઇન્ફોર્મલ ચર્ચા, બરાબર કે નહીં? ખ્યાલ આવે છે? હે વીર, એક વાત કહે ને, જયારે અમે તો છે ને સામાયિકમાં બેસીએ ને, સામાયિકમાં, ત્યારે ખબર નહીં, અમને તો ગુણગુણીના વિકલ્પ, અમને તો પર્યાયોના વિકલ્પ, અમને તો, અને ઘણી વાર તો બીજા બધા કહે ને, અમને તો નહીં આવવાવાળા વિકલ્પો આવે છે, કોઈ દિવસ નો આવે એવા વિકલ્પો આવે, તો અમને તો આવા બધા બહુ વિકલ્પો આવે, અમને તો શુદ્ધ પર્યાયના વિકલ્પ આવે છે, અશુદ્ધ પર્યાયના વિકલ્પ આવે છે, ગુણભેદના વિકલ્પો આવે છે. ખ્યાલ આવે છે? તો તમે તો સમય સમય અતિન્દ્રિય આનંદ નો તું તો સ્વાદ લે છે. હે વીર, આ કેવી રીતના લે છે, એનો ઉપાય શું છે, જો પુરુષાર્થ કરે છે? કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? થોડી તાત્વિક ચર્ચા ને આપણે થોડીક એ, અને આ બધી ઘટનાઓ કઈ આપણે બનાવી નથી, આ બધું મહાવીર પુરાણમાં લખ્યું છે. તમે વાંચજો, આ જે ચર્ચા છે ને મહાવીરની અને એના માસીની વચ્ચેની જે ચર્ચા, એટલી અદભુત ચર્ચા છે. બ્રહ્મચારી હરિભાઈએ અને ચોવીસ તીર્થંકર પુરાણમાં આધ્યાત્મિક આખી ચર્ચાઓ એટલી અદભુત રહી છે, અને આવી ચર્ચા થઈ હશે, ખ્યાલ આવે છે? આવી ચર્ચા થઈ હશે, કારણ કે અમારે ત્યાં બહુ દાદરમાં બહુ આનંદ લીધો. આપણે હમણાં ચાલે છે ને ચાલી પે ચર્ચા, બોલો શું ચાલે છે? ચાલી પે ચર્ચા, તમારે ત્યાં ત્રણ વસ્તુ ઘટિત કરી ગઈકાલે, ચાર રૂપે ચર્ચા, બોલો ચાર રૂપે ચર્ચા, શુભ ભાવ છે કે અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે? સાચું બોલજો, અડધા બોલતા નથી. ચાર રૂપે ચર્ચા અશુભ ભાવ છે કે નહીં, બોલો કિંજલ ભાભી, ચાર રૂપે ચર્ચા શું થતી હશે ત્યાં? કામ બહુ બંધન કથાની ચર્ચા થતી હશે, પંચ ઇન્દ્રિયના વિશે બહુની ચર્ચા થતી હશે, બોલો. અહીંયા દુર્દેશી પાસે આવીએ તો શું થાય, બોલો અત્યારે શું થાય? ચૈતન્ય પર ચર્ચા, આશીષભાઈ ચૈતન્ય પર ચર્ચા. હવે અહીંયા કેટલી બુદ્ધેશી કહે છે, અને માવીરના જીવે માસીને પણ સમજાયું કે હે માસી સાંભળો, ચૈતન્ય પે ચર્ચા કરને તે કામ નહીં હોગા. હવે ત્રીજી વાત, ચૈતન્ય મે ચર્યા કરને તે કામ હોગા. ચૈતન્ય પે ચર્ચા પણ શુભ છે. ચૈતન્ય પે ચર્ચા કરના ઓર ચૈતન્ય પે ચર્ચા સુનના ઓર ચૈતન્ય કી ચર્ચા કા વિકલ્પ કરના ભી ક્યા હે શુભ ભાવ હે. અને ચૈતન્ય હવે શું શબ્દ બતાવ્યો, શું શબ્દ? ચૈતન્ય તો રહ્યો, ચૈતન્ય શબ્દ તો રહ્યો, પરંતુ કેમ આગી શું થઈ ગયું? ચૈતન્ય મે ચર્યા. ચૈતન્ય મે ચર્યા ની વિધિ સમજાવી પણ એ મહાવીર ના જીવે એના માસીઓ શું કીધું? હે માસી સાંભળો. હા બોલ વીર બોલ. અમને પણ આ ચૈતન્ય મે ચર્યા કરવી હે, હમે પણ ચૈતન્ય મે રહેના હે. આપ કે જૈસે હમે પણ ચૈતન્ય મે ભરે હુએ આનંદ કા સ્વાદ લેના હે. આપણે ગાઈ તું ને બે લાઈન ભાભી યાદ છે? ભાભી યાદ કરી કવિતા બેન કીધું તું તમે લોકો યાદ કરશું. જ્ઞાન મે જ્ઞાન તું જ્ઞાન જાણે નહીં કોણ કહેતા ઉસે જ્ઞાન કી વાનગી. શું કીધું? જ્ઞાન મે જ્ઞાન કો જ્ઞાન જાણે નહીં કોણ કહેતા ઉસે જ્ઞાન કી વાનગી. જ્ઞાન મે જો સમર્પે સજ્જે આવહી. આ બે જ્ઞાની કરા. શું કીધું? આ બે જ્ઞાની કરા. જ્ઞાન મે જો સમર્પે સજ્જે આવહી ઘોષણા હો કરે જાન સ્વયં ઘોષણા હો કરે જાન સામાન્ય જી. આ કળા છે જે જગત ના દેવ તારા જ્ઞાન નો વિષય બને છે. જ્યાં વિકલ્પો પણ આવે છે ને જાય છે તારા જ્ઞાન નો વિષય બને છે. ખરેખર જે તારા જ્ઞાન માં પ્રવેશતા નથી, એ જે તારું સ્વરૂપ નથી, એ શુભ રાગ આવે છે. પણ એ શુભ જો શુભ રાગ ખતરનાક નથી, શુભ ભાવ ખતરનાક નથી. શુભ ભાવ બનનું કારણ છે પણ અનંત સંસાર નું કારણ શુભ ભાવ નથી. અનંત સંસાર નું કારણ અશુભ ભાવ નથી. અરે શુભ ઉદય અને અશુભ ઉદય તો પરદ્રવ્ય છે, એ તો બનનું કારણ સંસાર માં નથી, પરંતુ અંદર માં ચાલતા જે ચારિત્ર ના વિકલ્પો છે એ પણ અનંત સંસાર નું કારણ નથી. પરંતુ અનંત સંસાર નું કારણ શું સમજાયું? મહાવીર ભગવાન ના જીવે ગુરુદેવ શ્રીએ કે અનંત સંસાર નું કારણ એ શુભ અને અશુભ ભાવ માં તારું જે એકત્વ પણ છે, તારું જે મહત્વ છે, તારું જે કર્તૃત્વ પણ છે, ખરેખર એ અનંત સંસાર નું કારણ છે. સમજાય છે? એ ચૈતન્ય પે ચર્ચા કરતે રહીએ તો બી કામ નહીં હોય. તો શું કરવાનું? કે એક એક એવો સમય આવે કે એ જે વિકલ્પો છે એ વિકલ્પો પણ શું થાય? મન પામે. મને પામે ક્યારે? વિશ્રામ પામશે. ક્યારે વિશ્રામ પામશે? આપણે ઘણી વાર કહીએ ને કે બાળકને એટલું રમાડો એટલું રમાડો એટલું રમાડો એટલું એટલું થકાડી થકાડી કે પછી શું થાય? તો મનને પહેલા તારે વિચાર તો પામ, મનને પહેલા થકાડો તો ખરા. પાણી સમજાય છે? અને એ પણ સત્ય વિચાર, તત્વજ્ઞાન ના વિચાર, ભેદ જ્ઞાન ના વિચાર તું સકાળશો તો શું થશે? કે એક સમય આવશે કે મન પામે વિશ્રામ. પાણી સમજાય છે? જો મારો સમય 5 મિનિટ વાળી પાસે એ ખાલી એક તમને ચાર્ટ કહું છું, પછી આપણે એના પર વિસ્તારથી ચર્ચા કરશું. થોડીક તાર્કિક ચર્ચા કરીને, કારણ કે આ પૂજ્ય ગુરુદેવશ્રી ના પ્રભાવના નો કામ ચાલી જાય. આધ્યાત્મિક જે આપણે કહેવાય ને ક્રાંતિ થઈ છે, આધ્યાત્મિક ક્રાંતિ. મહાવીર ભગવાને તો ઓમ ગરિમા વસ્તુનું પ્રતિપાદન કર્યું, પછી ગંધર્વે ઝીલ્યું, પછી આચાર્યો એને લિપિબદ્ધ કર્યું. આખી પરંપરા તમે આગ બંધ કરીને જો તો મહાવીર ભગવાન પછી ગૌતમ સ્વામી થયા, એના પછી સુધર્મ સ્વામી થયા, એના પછી જંબુ સ્વામી થયા, અનુબદ્ધ કેવડીઓ થયા. સવારના ગુરુએ કેવળ જ્ઞાનની નિર્વાણની પ્રાપ્તિ કરી, તો શિષ્ય એક દિવસે સાંજના કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ઉભા થયા. આ સાચા શિષ્ય. બોલો, પહેલી વાર આવ્યા સોનાનીજી ગુરુદેવજી પાસે, અને પહેલી વાર એ બોલ ઝીલ્યા. એ ભીત એ બોલ જે ગુરુદેવજી ના શ્રીમુક્તિ નીકળ્યા એને એવા ઝીલ્યા કે આત્મસાત કરીને ઉભા થયા. આ ખરો શિષ્ય. સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ અનુબંધ કેવડીઓ થયા, એના પછી પરંપરા એ આચાર્યો થયા, અને આચાર્યો થતા ગયા અને શાસ્ત્રો લિપિબદ્ધ થતા ગયા. પરંતુ પાછો એવો એક કાળ આવ્યો કે શાસ્ત્ર તો 2000 વર્ષ પહેલા લખાઈ ગયા હતા, પણ ખાલી એની પૂજા થતી હતી. સાચે કહું છું, ખાલી એની પૂજા થતી હતી, શાસ્ત્ર પૂજ્ય થઈ ગયા હતા. પરંતુ એને ખોલી ને સમજાય છે, એક એક ગાથા, એક એક ટીકા ના, એક એક શબ્દ ના, એક એક ભાવ ને, એક એક સ્વતંત્રતા ની જે ઘોષણા થઈ એ કુછ દુર્દેશી ના પતાપે આ કાળ માં થઈ છે, જેમનો પરિવર્તન દિવસ પણ આવી રહ્યો. મત પરિવર્તન તો જે દુર્દેશી કહે ને, મત પરિવર્તન તો તે અનંત વાર કર્યું, હવે અભિપ્રાય નું એવું પરિવર્તન કરજે કે એ અભિપ્રાય હવે મિથ્યા સમ્યક માંથી મિથ્યા નો થાય. મને ખબર નહીં ઘણી વાર એવું થાય કે આપણે કેટલા ભાગ્યશાળી છે, આવા કાળમાં ખ્યાલ આવે કે કેટલા જીવોને આ તત્વ મળ્યું છે અને કેટલા જીવોને આ તત્વ સાંભળવાની રૂચિ થાય છે. શું કીધું? આપણે શું કહેતા હતા, એ ખાલી કહું છું તમને પૂરું કરું પછી. જો મારી ભગવાન ઉપદેશ આપ્યો, માફીઓને ઉપદેશ આપ્યો કે સાંભળો સાંભળો, તમને એક કળા સમજાવું બહુ સરળ. શું કીધું? કે જે પ્રમાણ જે વસ્તુ હોય ને, હવે થોડો આપણે તાત્વિક વિશે 2 મિનિટ વાત કરીએ એના ઉપર, કે જે પ્રમાણ નો વિષય છે, પ્રમાણ નો વિષય છે, એ પ્રમાણ નો વિષય કેવો છે? અનેકાંત સ્વરૂપે પ્રમાણ નો વિષય. બે સૂત્ર યાદ રાખજો, પ્રમાણ નો જે વિષય છે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, દ્રવ્ય અર્થ ગુણ અર્થ અને પર્યાય અર્થ, જે આખો જે પ્રમાણ નો વિષય છે, જે જે વસ્તુ નું બંધારણ છે એની બહાર વસ્તુ જતી નથી અને બહાર ની કોઈ વસ્તુ મારા પ્રમાણ ના દ્રવ્ય માં પ્રવેશતી નથી. તમને સાથે કહું, એક બહુ સરસ કોઈ ખ્યાલમાં આવી રહ્યો છે, સમ્યક સાંભળજો, સમ્યક દર્શન આજે નથી પણ સમ્યક દર્શન નો વિષય એનો એની સત્તા છે કે નહીં? અનાર્યને છે કે નહીં? સમ્યક દર્શન નો વિષય જે છે એ વિષયની સત્તા છે કે નહીં બોલો? છે ને? મિથ્યા દર્શન છે પણ મિથ્યા દર્શન નો કોઈ વિષય નથી. સમજાયું? શું કીધું? ના સમજાય? મિથ્યા દર્શન નો કોઈ વિષય નથી જગતમાં. બતાવો મને, મિથ્યા દર્શન કોઈ કલ્પના છે અને કલ્પના હોય તે કલ્પના નો વિષય ન હોય અને વિષય હોય એ વિષય સંબંધી કલ્પના નો હોય. મિથ્યા દર્શન નો કોઈ વિષય નથી જે મિથ્યા દર્શન કલ્પના કરે છે ને, હું શરીર, હું ગોળો, હું રૂપિયાળો, પૈસાળો, હું આ હું આ, સમજાય છે? ખાલી હોવા છે, કાંઈ નથી, કોપર છે અંદર, કાંઈ નથી, કારણ કે મિથ્યા દર્શન ના વિષય ની સત્તા જ નથી. સમ્યક દર્શન ના વિષય ની સત્તા છે અને એ જે સત્તા છે, એ દ્રષ્ટિ નો જે વિષય છે, એ માવી વગરના જીએ સમજાયો કે તારા પ્રમાણ ના દ્રવ્ય ની અંદર જ છુપાયેલો છે. ક્યાં છે બોલો? ક્યાં છે આત્મા? ક્યાં છે શુદ્ધાત્મા? ક્યાં છે અપ્રમાણિત નિરપેક્ષ ધ્રુવ નિત્ય શાશ્વત શુદ્ધ પરિપૂર્ણ વસ્તુ છે? ક્યાં બોલો? સમ્યક દર્શન થયું એટલે વસ્તુ પરિપૂર્ણ થઈ, કે વસ્તુ પરિપૂર્ણ છે એની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન? મિથ્યા દર્શને આત્માને અશુદ્ધ નથી કર્યો, મિથ્યા દર્શન આત્માને અશુદ્ધ માને છે અને એ માન્યતા ખોટી છે. આત્મા તો એ સમય પણ શુદ્ધ છે. થોડા સૂત્ર કહું છું એના પર વિચાર કરજો બધા. કોઈ સમજાય છે? પછી પ્રમાણ નો વિષય છે કેવો છે? પ્રમાણ નો વિષય હંમેશા, બે વાક્ય યાદ રાખજો જીવનમાં, પ્રમાણ નો વિષય હંમેશા અનેકાંત હોય અને નહીં નો વિષય હંમેશા એકાંત હોય. નહીં હંમેશા આખા પ્રમાણ ના વિષય માંથી એક અંશ ને મુખ્ય કરશે અને બીજા અંશ ને ગૌણ કરશે. શું કીધું? ખ્યાલ આવે છે? સ્વયંવર રચાય ને, સ્વયંવર, સ્વયંવર તો જે જેની માટે સ્વયંવર રચાયું હોય એ જે સીતા છે, સીતા, સીતાજી માટે સ્વયંવર રચાયું ને બોલો જેથી, તો કેટલા બધા અલગ અલગ દેશ ના રાજાઓ બેઠા હતા, તે બધા એમના જ્ઞાન નું ઘેર રહ્યું કે નહીં? બરાબર છે. પરંતુ જ્ઞાન નું જે તો બધા વૈના, પરંતુ વર મળા તો એક ના વળામાં નથી ને, તો નહીં નો વિષય એકાંત અને સમ્યક એકાંત. ક્યારે? કે જયારે પ્રમાણ ના વિષય માંથી ગુણ ભેદ, પર્યાય ભેદ, સમજાય છે, ભેદા ભેદ વસ્તુ ને સમજીને, ભેદ ને ગૌણ કરીને અભેદ નિત્ય, અભેદ સામાન્ય શુદ્ધ પરિપૂર્ણ શાશ્વત વસ્તુ ને અંશ ને સ્વભાવ ને જયારે જ્ઞાન મુખ્ય કરશે ત્યારે સમ્યક એકાંત નો જન્મ થશે. સમજાયું? સમ્યક એકાંત નો જન્મ થશે અને જયારે સમ્યક એકાંત નો જન્મ થશે ત્યારે એ જ્ઞાન ને સમ્યક અનેકાંત કહેવામાં આવશે. બોલો, કોણ કોણ બોલશે મારી સાથે? સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત નો જન્મ થાય. વસ્તુ વસ્તુ છે અને કામ સમય. એ વસ્તુમાં બે સ્વભાવ છે, એક નિત્ય અને એક અનિત્ય, એક દ્રવ્ય અને એક પર્યાય, એક શાશ્વત અને એક ક્ષણિક. હવે આ બે નું જ્ઞાન કરશે, આ બે નું જ્ઞાન કરશે જ્ઞાન. પરંતુ આ બે માંથી એકને મુખ્ય કરીને એમાં એકત્વ અહમ પણ સ્થાપ થઈ શકતા. ખ્યાલ આવે છે? સમજાય છે કે કઠિન પડે? ગુરુદેવજી ના શિષ્ય કેવા બધા, ગુરુદેવજી ના ભક્ત જે આટલા વખત સ્વાધ્યાય કરીએ છીએ, તો થોડી આ વાત પણ સમજી જાય. બે વાત સમજાવી, શું બે વાત આવી? સમ્યક અને કાંત નો જન્મ ક્યારે થશે? સમ્યક એકાંત પૂર્વક સમ્યક અને કાંત નો જન્મ થશે. દ્રવ્ય ને જાણ્યા વગર તને પર્યાય નું સાચું જ્ઞાન નહીં થાય. સ્વને જાણ્યા વગર તને પર નું સાચું જ્ઞાન નહીં થાય. આજે આપણે કહી રહીએ ને બહુ ઈઝી છે કેવું, પણ એની પાછળ કેટલી ગંભીરતા અને ગૌણ અભ્યાસ જોઈએ કે આખું જગત ગે છે, આખું જગત ગે છે, આખું જગત ગે છે. આપણે બહુ સહેલાઈથી કહીએ રાગ ભૂતગલનો છે. કેટલી અંદરથી તૈયારી હશે કેવા માટે અને અંદરમાં ઉતારવા માટે રાગ ભૂતગલનો છે? કેટલી તૈયારી વાળો જીવ હશે? બહુ સહેલાઈ રાગ ભૂતગલનો છે એમ કહેવાથી રાગ નું દુઃખ મટી જશે? મને કહો, જલ્દી. રાગ ભૂતગલનો છે. કેવળિયા ની પર્યાય પણ પર દ્રવ્ય છે એમ કહેવાથી કેવળિયા પ્રગટ થઈ જશે? તમને ક્યાં પ્રગટ થઈ જશે? બોલો. ક્યારે કહી શક્યા ગુરુદેવ શ્રી? ક્યારે કહી શક્યા આચાર્ય દેવ? ક્યારે કહી શક્યા કૃપાળુદેવ? ક્યારે કહી શક્યા મહાવીર ના જીવે? ક્યારે? કે જયારે અંદર માં સર્વસ્વ ઉપાધેય જે દ્રષ્ટિ નો વિષય, જે સમ્યક દર્શન નો વિષય, જે અભેદ નિત્ય ત્રિકાળ ધ્રુવ અંદર માં ઉર્ધ્વ છે. જો ગમે તેટલું ભણી લેશું ને, ગમે તેટલા નવા નવા પ્રમેય જાણી લેશું આગમ માંથી, જ્ઞાન નો વિસ્તાર તો થઈ જશે, ક્ષયક્ષમ તો વધી જશે, અંદર થી હર્ષ પણ થશે કે નવો વિષય ભણ્યા, આ ભણ્યું. પરંતુ જે શ્રદ્ધા નો શ્રદ્ધે, જ્ઞાન નો ધ્યેય જે મહાવીર ભગવાન થી લઈને આગળના તીર્થંકર ને હવે આગળના સત્ય ને આવા જ્ઞાનીઓ થયા, એક જે સિદ્ધાત્મા નો આશ્રય લેવાનો જે ઉપાય અને વિધિ સમજાય છે, એમાં નહીં ઉતરીએ તો કાર્ય નહીં થાય. પૂરું કરું છું. આપણો સમય થઈ ગયો છે. જેમ મહાવીર ભગવાને જયારે કેવળિયાન ની પ્રાપ્તિ, મોક્ષ ની પ્રાપ્તિ થઈ ને, તો જે ઝંડો હતો ને, એ ઝંડો ગૌતમ સ્વામી એ જીલ્યો કે નહીં? બોલો. પડવા ન દીધો. બરોબર, તારી તો છેલ્લે પાડવાનું. અહીં તો આપણે ગૌતમ સ્વામી પર આવ્યા, બરાબર છે? તો એ ઝંડો ગૌતમ સ્વામી એ પડવા બોલજો. હવે જો હવે અંદર થી આપણી એક ભાવના ઉછળવી જોઈએ. એ ગૌતમ સ્વામી એ ઝંડો પડવા ન દીધો. ગૌતમ સ્વામી ને જયારે નિર્વાણ પદ ની પ્રાપ્તિ થઈ, તો સુધર્મા સ્વામી એ ઝંડો પડવા ન દીધો. સુધર્મા સ્વામી ને જયારે નિર્વાણ પદ ની પ્રાપ્તિ થઈ, તો જંબુ સ્વામી એ ઝંડો પડવા ન દીધો. જંબુ સ્વામી ને જયારે કેવળિયા નિર્વાણ ની પ્રાપ્તિ થઈ, તો અન્ય શ્રુત કેવડીઓ એ ઝંડો પડવા ન દીધો, જીવી લીધો. જયારે અન્ય શ્રુત કેવડીઓ એ ઝંડો, જયારે એ પંચમારા તો મોક્ષ નથી, પરંતુ જયારે એમનો યોગ થયો, તો બીજા આચાર્યો એ ઝંડો પડવા ન દીધો. એમ કરીને એક સમર્થ આચાર્ય થયા ધર્ષણ આચાર્ય ને આજે યાદ કર્યા વગર નહીં રહું. એમનો એ વિકલ્પ કે હવે આ જીનવાણી લિપિબદ્ધ થવી જોઈએ. સમજાય? શ્રુતિ પરંપરા થી 500 વર્ષથી તો એ જીનવાણી નો પ્રવાહ ચાલી રહ્યો હતો, અને શ્રુતિ પરંપરા થી સાંભી સ્વામી ને બધા પોતાનું કામ કરી રહ્યા હતા. પરંતુ એમનો એ એક વિકલ્પ આપણી માટે એક વરદાન બની ગયો, કે એમને કીધું કે ભાઈ હવે આને લિપિબદ્ધ કરવું પડશે, અને પ્રથમ શ્રુત ની રચના થઈ. એ ઝંડો એમને પડવાનો, એ ઝંડો ઝંડો જીવ્યો એને પડવા ન દીધો. આવી અદભુત ટીકાઓ લખી. એ ઝંડો પછી આગળ આચાર્યો એ પડવા ન દીધો અને એને જીવ્યો. એ ઝંડો આગળ જ્ઞાનીઓ એ, વિદ્વાનો એ પડવા ન દીધો. ટોડરમજી સાહેબ જેવા, બનારસી દાસ જી જેવા, ખલાય છે? અને જે ભાવાર્થ લખો ને, સમયસાર નો ભાવાર્થ, જયચંદ આચાર્ય, જયચંદ જયચંદજી ખાવડા જેવા, હતા, સમજાય છે? એમને ઝંડો પડવા ન દીધો અને એના પછી એ ઝંડો આવ્યો કૃપાળુ દેવ ના હાથમાં, તો એમને પડવા ન દીધો અને એમને અદભુત કાવ્યની રચના કરી અને એના પછી એ ઝંડો આવ્યો આપણા સહજ ગુરુ જેવ ના હાથમાં અને એમને પડવા ન દીધો. એ ઝંડો ભગવતી માતાએ પકડ્યો અને એમને પડવા ન દીધો. હવે એ ઝંડો આપણા હાથમાં આવ્યો છે. હવે આપણું કર્તવ્ય છે કે બે ચાર કલાક તો બહુ ઓછા છે, હજી મને લાગે, મને સાચી લાગે, હવે ગહન સ્વાધ્યાય, ગહન અભ્યાસ, એક એક ગાથા, એક એક ટીકા, એક એક શબ્દ, એક એક પ્રવચન ને પીઓ, એનું ગોલન કરો, એની એમાં રમો, એને એને શું કે વાગોળો અને આનંદ લો, મસ્ત રહો, નિર્ભાર થાઓ, નિર્ભય થાઓ, નિશંક થાઓ. અને એ ઝંડો આપણે તો પકડ્યો, હવે બોલો એ ઝંડો આપણા સહાન બાળ મંડળ ના બાળકો એ જીવ્યો છે, હવે એને પડવા નહીં દે એવી પૂરેપૂરી આશા સાથે હું હમણાં નું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. એક અનાઉન્સમેન્ટ સૌમ્ય ભાઈ કરશે. એક બહુ જ સરસ જે એક પ્રયોગ અને એક જે ઇનિશિયેટિવ યંગસ્ટર્સ માટે સ્પેશિયલી ભાષા અનુપન જે પણ કન્સ્ટ્રેન્ટ આવે છે, તો ઇંગ્લિશમાં જે પણ આખું જી પોર્ટલ કરીને જે આખું એક બહુ જ સરસ એનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એની વિશે તમને સૌમ્યભાઈ 5 મિનિટ છે.